તારીખ 14/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 457 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 254
જેને જ્ઞાન કહેવામાં આવે છે અથવા જ્ઞાન એને કહેવામાં આવે છે કે જે જ્ઞાન આત્માને જાણે છે એને જ્ઞાન કહે છે. બાકી જે કોઈ બાહ્ય જ્ઞાન છે એ જ્ઞાન મોક્ષ માર્ગને વિશે કોઈ નથી. આ માર્ગ એવો છે કે એમાં જ્ઞાનમાં બાહ્ય વૈભવની કોઈ કિંમત નથી. એ પ્રકરણે આ પ્રવચન સાહેબ લીધું છે. શું કહે છે? ભગવાનની માનીથી નહીં, તે વાણીના નિમિત્તે થયેલું જે પરલક્ષી જ્ઞાન તેનાથી પણ, પરંતુ સ્વલક્ષી જે ભાવ સુજ્ઞાન તેનાથી આત્મા જણાય છે. શું કહે છે? ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. ભગવાનની વાણી છે એ શબ્દવર્ણાની રચના છે. શબ્દવર્ણા પુદ્ગળાત્મક છે અને તેમાં કોઈ જાણવું થતું નથી. એટલે ભગવાનની વાણીથી આત્મા જણાય છે એ તો વસ્તુની સ્થિતિમાં
નથી.
ભગવાનની વાણીથી નહીં અને ભગવાનની દિવ્યધ્વનિને અવલંબીને થયેલું જે પરલક્ષી જ્ઞાન તેનાથી પણ આત્મા જણાય નહીં. ભગવાનની વાણીથી આત્મા જણાય નહીં, ભગવાનની વાણીના નિમિત્તે થયેલું જે જ્ઞાન આ સંભળાય છે, જે શબ્દો સંભળાય છે, ભગવાનની વાણી નિરીક્ષક છે પણ એ પણ શબ્દનો પર્યાય છે. શબ્દ કહો કે અવાજ કહો, તો એમાંથી એના જે જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહ્યો, ભગવાનની વાણી અને જે જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહ્યો, ત્યારે તે જ્ઞાનમાં લક્ષ છે ભગવાનની વાણીનું. લક્ષ એટલે અહીંયા ઉપયોગ, કેમ કે સાંભળનારને સાંભળવામાં તો સભાની અંદર સમ્યક દ્રષ્ટિઓ અને મુનિઓ પણ છે, પણ એ એમ જાણે છે કે જેટલો ઉપયોગ વાણી સાંભળવામાં રોકાય છે તે જ્ઞાન બહિર્જ્ઞાન છે. એમાં ઉપયોગ વાણી ઉપર જાય છે એને પણ લક્ષ કહેવાય છે. અહીંયા જે અંદરમાં લક્ષ બંધાણું છે એ વાત નથી, એને લક્ષ કહે છે. અહીંયા લક્ષ એટલે ઉપયોગ, ધ્યાન જુઓ, ઉપયોગ જુઓ. ત્યારે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો, સમ્યક દ્રષ્ટિ અને મુનિઓનું જ્ઞાન પણ ત્યાં પર સન્મુખ થયું, વાણી સન્મુખ થયું, તે જ્ઞાનનો તેમને નિષેધ વર્તે છે. કેમ કે તે પણ ક્ષોભસમ ભાવ ઉદયને અનુસરે છે. જ્ઞાનનો ક્ષોભસમ છે ત્યાં, પણ ઉદયિક ભાવને અનુસરનારો એ ભાવ ક્ષોભસમ ભાવ છે. વાણીનો જે ઉદય છે, પુણ્યયોગ છે, પુણ્યોદય છે, ત્યાં એ જ્ઞાન લાગે છે. જેમ સમ્યક દ્રષ્ટિ જીવને રાગાદિનો નિષેધ છે, કેમ કે તે પરને અવલંબનારો ભાવ છે, તેમ જ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનના ક્ષોભસમ વગેરેનો ભાવ જે વાણી વગેરેને અવલંબનારો છે એનો એને નિષેધ છે. તે જ સમયે નિષેધ છે. નિષેધ એટલે નિષેધનો વિકલ્પ નહીં, નિષેધ એટલે નિષેધનો વિચાર કરે એમ નહીં, કેમ કે એ તો પાછળથી થાય. જ્યારે થાય છે ત્યારે પણ એ બાજુ પરિણામને દોરવા માગતા નથી, પરિણામને લીજવા માગતા નથી. જેમ રાગાદી ભાવ ઉદય ભાવ અવસ્થાની યોગ્યતા અનુસાર સહેજે થઈ જાય છે, તેમ જ્ઞાનનો ક્ષોભસમ પણ જે તે કાળે જ્ઞેય પદાર્થો સામે હોય તે કાળે થઈ જાય છે. એ બંને બાહ્ય પદાર્થને અવલંબનારા પરિણામ જ્ઞાન ગુણ ચારિત્ર ગુણના આંશિક પરિણામ છે. સમ્યક દ્રષ્ટિને એનો એને નિષેધ છે. એ જ્ઞાન તે જ્ઞાન નહીં, રાગ તો મોક્ષ માર્ગ નહીં, પણ એવું જ્ઞાન તે પણ મોક્ષ માર્ગ નહીં. પણ આ જ્ઞાન તો મોક્ષ માર્ગને લક્ષમાં લઈ રહ્યું છે. એમાં મોક્ષ માર્ગ આવે છે, ભગવાનની વાણીમાં આત્મા આવે, આત્માની પ્રસિદ્ધિ કરે. ભગવાન મોક્ષ માર્ગને કહે, આત્માને કહે, તો પણ એ જ્ઞાન છે તેનાથી આત્મા જણાતો નથી. અહીં તો શું છે, નહીં નહીં એટલે એનાથી જણાય નહીં એમ કેવું છે. ભગવાનની વાણીના કારણે જણાય નહીં, ભગવાનની વાણી નિમિત્ત બનાવે જે ઉપયોગ, તેનાથી પણ આત્મા જણાય નહીં. પરંતુ સ્વલક્ષી જે ભાવ સ્વરૂપ જ્ઞાન, તેનાથી આત્મા જણાય છે. જે જ્ઞાનમાં આત્માનું અવલંબન છે તે જ્ઞાનમાં આત્મા જણાય છે. જે જ્ઞાનમાં આત્માનું અવલંબન નથી તે જ્ઞાનમાં આત્મા જણાતો નથી. પછી સમ્યક દ્રષ્ટિના જ્ઞાનની આખી પર્યાયમાં એ પણ આત્માને જાણતો હોવાથી, આત્માને એક અંશ અવલંબતો હોવાથી અને તે મુખ્ય અંશ હોવાથી તે આત્માને જાણે છે અને પરને જાણતા નથી એમ કહેવામાં આવે છે. પણ સ્વ પર બંનેને જાણતા હોવા છતાં મુખ્યપણે આત્માને જાણે છે, તેથી તે આત્માને જાણે છે એમ કહેવાય છે. પણ સૂક્ષ્મતાથી જોઈએ તો જે અંશ આત્માને જાણતો નથી તે અંશનો, તે અંશને સમ્યક દ્રષ્ટિ ધર્મી મોક્ષ માર્ગ કહેતા નથી અને જાણતા નથી. એટલું જેલી તો સત્તા અવલંબન શીલ જ્ઞાનને કોઈ ધર્મી મોક્ષ માર્ગ ન કહે. જેમ સ્વરૂપ નો આદર ચાલુ રહે છે એમ સ્વરૂપ સિવાયનું જેટલું કઈ સમસ્ત અન્ય છે તેનો અનાદર પણ ચાલુ રહે છે. એકના આદરમાં બીજાનો અનાદર છે. આ જીવ આત્માને છોડીને અન્યનો આદર કરે છે ત્યારે આત્માનો અનાદર છે. સીધી વાત તો એ છે. ચાલુ છે, એમાં વિકલ્પ નથી. બંને નિર્વિકલ્પ છે. સ્વરૂપનો આદર પણ નિર્વિકલ્પ ભાવે અને અન્ય સમસ્તનો અનાદર પણ નિર્વિકલ્પ ભાવે. સ્વરૂપની ઉપાદેયતા પણ નિર્વિકલ્પ ભાવે, અન્ય સમસ્તની હેયતા પણ નિર્વિકલ્પ ભાવે એમ જોવું. મિથ્યા દ્રષ્ટિ જીવને તો સીધું સમજવાનું એ છે એનો આમાંથી, કે જો ભગવાનની વાણીના નિમિત્તે થયેલું જ્ઞાન એનાથી પણ આત્મા ન જણાય તો શાસ્ત્ર વાંચી વાંચીને કે વ્યાખ્યાન સાંભળી સાંભળીને આત્મા જણાય એ વાત રહેતી નથી. આમ ચોખ્ખી વાત થઈ. લોકો તો શાસ્ત્ર જ્ઞાન ને જ્ઞાન માને છે અને બહુ શાસ્ત્ર ના જ્ઞાતા ને વિદ્વાન ને પંડિત હોય એને જ્ઞાની માની બેસે છે. આ તો કે છે કે એનો તો મૂળમાં નિષેધ છે, ભગવાનના ઉપદેશમાં એનો નિષેધ છે, જ્ઞાનીઓના વલણમાં અને પરિણમનમાં એનો નિષેધ છે. જેનો નિષેધ છે એને તું સ્વીકારે છો તો એનાથી તો કોઈ હિત થવાનો પ્રકાર બનશે નહીં. સીધી વાત છે. અહીંયા જે સ્વલક્ષી જ્ઞાન છે તેને અહીંયા ભાવશ્રુત જ્ઞાન કહ્યું છે. કેમ કે એ શ્રુત જ્ઞાનની પર્યાય છે એટલે એને શ્રુત જ્ઞાન કહ્યું. અને આત્માનો જે સ્વભાવ ભાવ છે એ સ્વભાવ ભાવનો આવિર્ભાવ કરેલો હોવાથી અથવા સ્વભાવ ભાવને અવલંબતું હોવાથી સ્વભાવની ભાવના વાળું હોવાથી એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. આમ નથી કહેતા અન્યમાં એકનું તો અન્ય મતમાં એકનું તો કહે છે ભાઈ આ કથા તમે ભાવથી શૂણજો. શું કહે છે?
ભાવથી શૂણજો.
ભાવથી શૂણજો એમાં આસ્થા રાખજો, આદર રાખજો, એ બધી વાત આવી ગઈ એની અંદર. આદરથી શૂણજો એ સાંભળજો એમ. તો અહીંયા ભાવશુદ્ધ જ્ઞાનમાં સ્વભાવ ઉપર આસ્થા છે અને સ્વભાવનો આદર છે એવો જે ભાવ છે એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. અથવા જે શુદ્ધ જ્ઞાનમાં સ્વભાવ ભાવનું જ્ઞાન છે તેને ભાવશુદ્ધ કહેવામાં આવે છે. ભાવનો પિંડ, સ્વભાવ ભાવનો પિંડ, ચૈતન્ય ભાવનો પિંડ છે આત્મા, સુખ ભાવનો પિંડ છે આત્મા, એનું જ્ઞાન હોવાથી એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે.
દુરુપયોગની પર્યાય
ઉપયોગની પર્યાય લ્યો કે પરિણતિની જ્ઞાનની પર્યાય લ્યો, પણ જે જ્ઞાન આત્માને અવલંબે છે તે જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન જે આત્માને અવલંબે છે તે જ ભાવશુદ્ધ જ્ઞાન છે. આત્માને સ્વલક્ષી જ્ઞાનનો પર્યાય છે તે જ ભાવશુદ્ધ જ્ઞાન છે. પછી કઈ લઈ શકાય એમાં ઉપયોગ થઈ ગયો તો જયારે નિર્વિકલ્પ ઉપયોગ થાય છે ત્યારે તે ભાવશુદ્ધ જ્ઞાન છે, અને જયારે લબ્ધમાં જાય છે ત્યારે પણ એ ભાવશુદ્ધ જ્ઞાન છે. એક અંશ પરિણતિ તે ભાવશુદ્ધ જ્ઞાન છે. હા, પરિણામ છે. ભાવશુદ્ધ જ્ઞાન તો પર્યાય જ છે. હા, બાકીનું જે શાસ્ત્રને અવલંબે છે તે અહીંયા દ્રવશ્રુત. શાસ્ત્ર તો દ્રવશ્રુત છે જ, શાસ્ત્રના પાના સૂત્ર તો દ્રવશ્રુત છે, પણ એને અવલંબીને થયેલું જ્ઞાન તે પણ દ્રવશ્રુત જ્ઞાન. અને આત્માના સ્વભાવ ભાવને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન તે ભાવશ્રુત જ્ઞાન. અહીંયા એવી રીતે દ્રવ ભાવ એવું છે. જે જ્ઞાન વડે આત્મા જણાય એ ભાવશ્રુત જ્ઞાન પરની અપેક્ષા વિનાનું છે. જે જ્ઞાન વડે આત્મા જણાય, જે જ્ઞાનમાં જાણવાની આત્માને જાણવાની અપેક્ષા છે, અપેક્ષાથી લઈએ, આદર કહો, અપેક્ષા કહો, માણસને છે કહેતા ભાઈ આ તમારી અમે આવી અપેક્ષા નહોતી રાખી. અપેક્ષા એટલે જાણે એની જરૂરિયાત. જે જ્ઞાનમાં આત્માને જાણવાની અપેક્ષા છે તે ભાવશ્રુત જ્ઞાન છે, અને તે ભાવશ્રુત જ્ઞાનમાં પરની અપેક્ષા નથી, પરની અપેક્ષા વિનાનું છે. એમાં એ જ્ઞાન પરને જાણવામાં ઉત્સુક નથી, અપેક્ષા નથી રાખતું કે હું પરને પણ જાણું. એટલે સમ્યક દ્રષ્ટિનું આત્મજ્ઞાન છે એ ઘણું જાણવાની અપેક્ષાવાળું હોતું નથી. સમ્યક દ્રષ્ટિનું જે જ્ઞાન છે તે ઘણું જાણવાની અપેક્ષા વાળો મત નથી. એ તો સુગાની જે ઉત્તર આપ્યો છે કે અત્યારે તો કોઈ શાસ્ત્ર વાંચતો નથી, પણ મને ક્ષોભસમ વધારવાનો પણ ભાવ ઈચ્છા નથી એમ કહ્યું. નાનુભાઈ પહેલા વહેલા પરિચયમાં આવ્યા ત્યારે એ પ્રશ્ન કર્યો હતો એમને,
શાસ્ત્ર પાછળ
એમ વિચારે મને વાત કરી હતી એમણે કે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો હતો કે આ નિશ્ચય પ્રધાન બોલ બોલ કરે છે તો કોઈ શાસ્ત્ર વાંચતા હશે એવું નિશ્ચય પ્રધાનતા વાળું, એટલે એની અસર વાંચે અસર મગજમાં આવીએ સાયકોલોજી, અને પછી એ વાત બહાર નીકળે એમ કે તો કઈક એવું તો નથી ને એમ. થોડુંક સર નવા નવા તો પરીક્ષા દ્રષ્ટિએ પૂછે, એટલે એમ કહ્યું કે મને તો શાસ્ત્ર વાંચવાની આદત નથી, એટલે આજકાલ હમણાંથી ઘણા વખતે કઈ કોઈ શાસ્ત્રો વાંચતો નથી કે એટલો જવાબ, ઉત્તરમાં તો એટલો જવાબ અપેક્ષિત છે. જે પ્રશ્ન પૂછો કે તમે અત્યારે કયું શાસ્ત્ર વાંચો છો, તો કોઈ શાસ્ત્ર વાંચતો નથી, વાત પૂરી થઈ જાય. તુધે પણ તો એટલો જ જવાબ આવે ને, થોડોક જવાબ વધારે આપ્યો. એ અધ્યાત્મનો દ્રષ્ટિકોણ લીધો એમને, કે કોઈ સૂક્ષ્મ વધારવાની પણ મારી ઈચ્છા નથી. એમ કહીને એમ કહ્યું કે સામાન્યપણે જેને જે જ્ઞાનમાં આત્માની અપેક્ષા ન હોય એવા મિથ્યા દ્રષ્ટિ જીવોના જ્ઞાનના ઉઘાડમાં ઘણું જાણવાની, શાસ્ત્ર વાંચી વાંચીને, સાંભળી સાંભળીને ઘણું જાણવાની અપેક્ષા રહ્યા કરે છે, એ ઈષ્ટ નથી આત્માને. એમ કેમ હતું? એટલે મને તો એ અપેક્ષા નથી, મારી અપેક્ષા, મારા જ્ઞાનમાં એ અપેક્ષા નથી. કેવળ જ્ઞાન થવાનું છે, નિશ્ચયથી થવાનું છે, નિયમબદ્ધ થવાનું છે, ત્યારે બધું
જાણવામાં આવશે,
તો જણાઈ જવાનું છે. પછી શાસ્ત્ર વાંચી વાંચીને જાણવું, ઘણું જાણવું, બહુ જાણવું, એવી અપેક્ષા નથી. સીધી વાત છે, અર્થ નીકળે છે. પોતાને પોતા ઉપર લેવું હોય તો એમ લઈએ કે એનો અર્થ એમ કહે છે કે આ પ્રયોજનથી શાસ્ત્ર વાંચવા જેવું નથી, અને એવા પ્રયોજનથી શાસ્ત્ર વાંચવું ન જોઈએ.
બરોબર,
એ વાત એની અંદર સમાવિષ્ટ છે. કેવું, ઉત્તરમાં વિચિક્ષણતા કેટલી છે. મોક્ષ માર્ગમાં તો આ બધું છે ને, ગમે એ મોક્ષ માર્ગ જીવ હોય, ગ્રસ્ત હો, મુનિ હો, ગમે તે હો, તો માર્ગ તો એક સ્વરૂપે છે ત્રણેય કાળે. ભલે ભિન્ન ભિન્ન આત્માઓમાં એ માર્ગ પ્રકાશ્યો હોય તો પણ ત્રણેય કાળે માર્ગ તો એક જ સ્વરૂપે છે. આશય ગંભીરતા છે એની અંદર, આત્માને અનુસરવાનો આશય છે. પ્રત્યેક વચનમાં, ગુરુના પ્રત્યેક વચનમાં, જ્ઞાનીના પ્રત્યેક વચનમાં આત્માને અનુસરવું, અંતર્મુખ થવું, બહિર્મુખ ન થવું, ન રહેવું, એવો આશય, અલૌકિક આશય રહેલો છે. અને કોઈ પણ વચનનો એવો અલૌકિક અર્થ, અર્થઘટન કર્તવ્ય છે. લૌકિક પ્રકારે જ્ઞાનીના વચનોનું અર્થઘટન કરવું નહીં. શ્રીમદ્જી આ બહુ લાઈન દોરી મૂકી છે. જ્ઞાનીના કોઈ પણ વચનોનું લૌકિક અર્થમાં અર્થઘટન કરવું નહીં, પણ અલૌકિક અર્થમાં અર્થઘટન કરવું. કેમ કે એ આશય ગંભીરતાથી ભરેલું એ વચન હોય છે, એમાં એ વાત રહેલી હોય છે. એમ કેમ છે? આશયમાં મોટો ફેર છે. ડાક્ટરના હાથમાં છરી હોય ને લૂંટારાના હાથમાં છરી હોય, તો છરી વાળા તો બે છે. એની આશય એક છે, એકનો આશય ખૂન કરવાનો છે, બીજાનો આશય બચાવવાનો છે. પરિલંબન તો બે માં જુદું જુદું છે, આધાર તો જુદો લીધો છે. નાનીના વચન સાદા દેખાતા હોય ઉપર ટપકે, આ સાદી ભાષા, સાદી વાત દેખાતી હોય. અજ્ઞાની વિદ્વાન હોય ને આમ એવું મીઠું મરચું વઘારી વઘારીને બોલતા હોય, અને એવું આમ સાહિત્યની પરિભાષા અને લોકોને મીઠું લાગે એવી ભાષા ને એવું બધું ઘણો પ્રકાર દેખાતો હોય, ઘણું સારું લાગે. કે આશય પકડે અને જ્ઞાનીઓનું સારું લાગે, અને વાળનું માળખું જોવે, કપડાં જોવે, એ બધા કપડાં છે ભાષાના, પછી ભાષાનું રૂપ જોવે બહારનું, તો અજ્ઞાનીને સારું લાગે. શું પસંદ કરવું એ તો પોતાની યોગ્યતાનો વિષય છે.
બરોબર,
બાહ્ય દ્રષ્ટિ જીવોને બાહ્ય દુખાવનો એવોના સદભાવને લીધે મોહ થયા વિના રહેતો નથી, એનો મોહ છે. અહીંયા તો મને એથી વધારે કેવું છે કે એ ભાવ શ્રુત જ્ઞાનમાં જે શ્રુત શબ્દ પીડ્યો છે એ વધારાનો છે. આચાર્ય મહારાજ વિશિષ્ટ વાત કરે છે કે એ ભાવ શ્રુત જ્ઞાનમાં શ્રુત પણ વધારાનું છે. આ તો એમ કેવું છે કે કેવળ જ્ઞાનીને અને શ્રુત જ્ઞાનીને અમે અહીંયા એક સ્થાનમાં મૂકીએ છીએ. બંનેનું જ્ઞાન આત્માને જાણે છે તે દ્રષ્ટિકોણથી જ્યારે અમે બંનેને જોઈએ છીએ ત્યારે અમને તો બંને સરખા લાગે છે. એના સમ્યક દર્શનથી જોઈએ ત્યારે પણ અમને એ સરખા લાગે છે અને એના આત્મજ્ઞાનથી અને આત્માનુભવથી જોઈએ છીએ ત્યારે પણ અમને બે બંને સરખા લાગે છે. બીજા અજ્ઞાનીઓ જે જડબુદ્ધિ વાળા છે એને એવું નથી લાગે, ભગવાનને તો એ બે સરખા લાગે છે. આમ છે એ તો લીધું કે એવું જ્ઞાન મને એમાં શું તફાવત નથી. પાછળ થશે ને
બોલ
કેવળી અને શ્રુત કેવળીમાં તફાવત નથી. 453 ની પહેલી એટલે જ્યાં કેવળી બિરાજમાન છે આત્મજ્ઞાનમાં અને આત્માનુભવમાં ત્યાં શ્રુત કેવળી બિરાજમાન છે. અમારા જ્ઞાનમાં તો બરોબર, અમારા જ્ઞાનમાં તો આત્માનુભવની દ્રષ્ટિએ તો બંને એક જ જગ્યાએ બિરાજમાન છે. આમ છે કેવો વિષય, ક્યાં ને ક્યાં ગંભીરતા આવે છે, વિષયની ગંભીરતા ક્યાં સુધી જાય છે. એમાં વિશિષ્ટ વાત એ છે કે જેને પ્રત્યક્ષ યોગ છે એને તો પરમાત્મા જ ભાસે છે, બીજું કઈ ભાસતું નથી.
પરમાત્મા જ ભાસે,
પ્રત્યક્ષ યોગ કેમ કે એ પ્રત્યક્ષપણાની પૂર્તિ બીજા કોઈ વિકલ્પથી થઈ શકતી નથી, કોઈ ઓલ્ટરનેટિવ નથી. એ એવો જ વિષય છે કે ભાષામાં લખાણની અંદર પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ વચન રહ્યા, પ્રત્યક્ષ વચન અને પરોક્ષ વચન, એમાં પરોક્ષ વચનની અંદર એની આજુબાજુ શું કહેવું છે એ કહેવાની સ્થિતિ નથી રહેતી. અને પ્રત્યક્ષ વચનમાં જે કાંઈ વચનથી કહેવું છે એનો નિર્દેશ બીજા પડખા ચારે પડખાથી કરવાની જગ્યા રહે છે, અવકાશ રહે છે. ત્યારે પરોક્ષતામાં તો એ વચન ત્યાં નીકળી ગયું પછી એનો અર્થ આગો પાછો કરનારની એની પોતાની જવાબદારીથી જાય છે. જ્યારે અહીંયા પ્રત્યક્ષમાં તો ફેર થાય તો બહુ મધુર વચનથી કહેનાર હોય તો એમ ન કહે કે તારી ભૂલ છે, પણ ભૂલ છે એવું ન કહે તો પણ જો સાંભળનારનો લક્ષ હોય તો એ ફરી કહે.
બરોબર,
આમ નહી એમ ન કહે પણ આમ એમ કરીને અસ્થિને થાપે, નાસ્તી ન કહે.
બરોબર,
ધ્યાન હોય તો એને ખ્યાલ આવી જાય કે મારી ભૂલ બતાવે છે. બેન્સરની એવી શૈલી છે, તારું ખોટું છે હું કોઈને કહેતા નથી. ઘણા પોતાને સંજ્ઞાન રજૂ કરે, ભાષણ રજૂ કરે ત્યારે એમાં ભૂલ હોય ત્યારે એ ભૂલ છે હું કહેતા નથી સાંભળ્યા, પણ પોતાને જે કેવું હોય એ કહે. મીઠી શૈલી છે, પોતાને જે કેવું હોય તે કહી દઈએ, પછી સામાવાળાએ સમજવું જોઈએ કે મારી ભૂલ ક્યાં છે.
બરોબર,
પણ તમારી અહીંયા ભૂલ છે એવી એવી વાતચીતની પદ્ધતિ નથી. આ તો માર્ક કરેલો છે, માણસ પ્રશ્ન કરે પોતાની સમજણ રજૂ કરે ત્યારે એનાથી ફેરફાર વાળું શું છે એ જે કાંઈ હોય તો તે પ્રતિપાદન કરે, એમાંથી સમજનારને સમજો એ સમજી લો. એવી શૈલી છે, આ તો ધ્યાન રાખવાનું છે, ચર્ચાનો પ્રસંગ છે ને. અહીંયા તો એ ભાવસૃત જ્ઞાનમાં જે સૂત સૂત છે એ નકામું છે, એમ કે છે, વધારાનું છે. વધારાનું એટલે કામનું નથી. જ્ઞાનને શ્રુતકૃત ઉપાધિ જે છે, જ્ઞાનની જે શ્રુતકૃત ઉપાધિ છે એ તો સૂત્રને લઈને છે, એમ કહેવું છે. મૂળ જે ગાથા છે ને પ્રસંગસારની, એમાં તો બહુ લોજિકથી એ વિશે સ્થાપ્યો છે. 34મી ગાથા ઉપરનો આ પ્રવચન છે ને, એમાં એ વિશે લોજિકથી સ્થાપ્યો છે. પ્રથમ તો શ્રુત એટલે સૂત્ર, આ 34મી ગાથાની ટીકા આ રીતે શરૂ કરી છે. અને સૂત્ર એટલે ભગવાન અરહંત સર્વજ્ઞે જે સ્વયં જાણીને ઉપદેશેલું, શ્યાદકાર જેનું ચિહ્ન છે, શ્યાદ જેનું ચિહ્ન છે, શ્યાદવાદ છે ને એવું ઔદ્ગલિક શબ્દ બ્રહ્મ, તો ઔદ્ગલિક શબ્દ બ્રહ્મરૂપ જે વાણી છે શ્યાદવાદરૂપ, એ સૂત્ર છે. અને એ સૂત્રને શ્રુત કહો, શ્રુતને સૂત્ર કહો, કેમ કે એ સૂત્ર સંભળાવવામાં આવે છે એટલે એને શ્રુત કહેવામાં આવે છે. શ્રુત છે એ ક્રિયાપદ છે, સાંભળેલું, શ્રવણ કરેલું. સાદી ભાષામાં ગુજરાતીમાં એને શ્રવણ કરેલું કહીએ, એને સંસ્કૃતમાં શ્રુત કહીએ. જે સંભળાય છે, શ્રવણ કરાવવામાં આવે છે તે શ્રુત. શું છે? શબ્દ ભ્રમ, સૂત્ર છે તે. તેથી તેના જ્ઞાનને સૂત્ર, સૂત્ર જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એ સૂત્રના જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે, એવું અહીંયા લોજિક છે. તેની જ્ઞપ્તિ, એવા સૂત્રની શબ્દ ભ્રમની જે જ્ઞપ્તિ, જાણવાની ક્રિયા, તે જ્ઞાન છે. સૂત એટલે સૂત્ર તો તેનું એટલે જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી જ કહેવાય છે. તે સૂત્ર છે એ જ્ઞાનમાં નિમિત્ત હોવાથી તેને ઉપચારથી જ્ઞાન કહેવાય છે. જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ આમ હોવાથી એમ ફલિત થાય છે કે સૂત્રની જ્ઞપ્તિ તે શ્રુત જ્ઞાન છે. સૂત્રને જાણનારું જે જ્ઞાન તે શ્રુત જ્ઞાન છે. હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે, જ્ઞાનની અંદર આ સૂત્ર છે આમ કહે છે એમ ઉપાધિ હોવાથી જો તે ઉપાધિનો આદર ન કરવામાં આવે અને એકલા જ્ઞાનનો આદર કરવામાં આવે તો જ્ઞાન જ્ઞાન જ છે, આમ લેવું છે. હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર કરવામાં, આદર ન કરવામાં આવે તો જ્ઞપ્તિ જ બાકી રહે છે. તો એટલી જ્ઞપ્તિ એટલી એટલું જ્ઞાનની ક્રિયા જ્ઞાન જ રહી ગયું. એ જ્ઞપ્તિ કેવળી અને શુદ્ધ કેવળીને આત્માનુગમનમાં તુલ્ય છે, સરખી જ છે. જે જ્ઞપ્તિ જ્ઞાનની ક્રિયા કેવળી ભગવાનને આત્માનુભવન કરે છે, તે જ જ્ઞાનની ક્રિયા આત્માનુભવન કરવાવાળા નીચેના કોઈ પણ જીવને સરખી જ છે. માટે જ્ઞાનમાં શ્રુત ઉપાધિ કરત ભેદ નથી, એટલે કે આ શ્રુત છે એને કાઢી નાખવા જેવું છે, એ વધારાનું છે, એને કઈ આદર કરવા જેવો નથી. આમ બેને સરખા મૂકી દીધા. બેઠા છે તમારા પાછળ ચાંદીના પત્રમાં સમય સારો મૂક્યા એવી વાત કરે છે. એની અંદર તો અત્યારે પૂન ઓછા છે, નહીતર એ તો એમાં સહેનાથી કરવું જોઈએ, એની કોઈ કિંમત જડે એવું નથી. એવું છે. એ જ્ઞાન છે, એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાન છે, એ પરની અપેક્ષા રાખનારું જ્ઞાન છે. શું કહે છે, શું કહે છે એમ શબ્દોની અપેક્ષા રાખનારું જ્ઞાન છે. અને એ જળ શબ્દોની જે જ્ઞાન અપેક્ષા રાખે છે એમાં ચૈતન્યની અપેક્ષા નથી, એમ કહે છે. માટે એને દ્રવ શુદ્ધ જ્ઞાન કહેવું. જે સૂત્રને અવલંબીને અપેક્ષા રાખીને ઉપજનારું જ્ઞાન તે દ્રવ શુદ્ધ કહેવું. એમાંથી થાય છે કે કઈ તો ના પડે છે ભગવાન ની વાણી થી નહીં એમ કે છે. ભાવ શ્રુત તો સ્વભાવ ચૈતન્ય સ્વભાવ ને અપેક્ષીને અવલંબીને ઉપજેલું જ્ઞાન તે ભાવ શ્રુત જ્ઞાન છે એમ કેવું છે. આવી વાત છે પણ વ્યવહાર એવું બહુ માન આવે. વ્યવહારે જેમ ગુરુને ભગવાન કહેવાનું બહુ માન આવે, પરમાત્મા કહેવાનું બહુ માન આવે જ્ઞાનીને પ્રત્યક્ષ ઉપકારી છે એમ શાસ્ત્ર પ્રત્યે પણ એટલું જ બહુ માન આવ્યા વિના છતાં સંગ્રામ છે. દેખાડવાના જુદા છે અને ચાલવાના જુદા છે. સીધી વાત છે. બહારમાં એમ જ એમ જ પ્રકાર ઉપજે એવો પ્રકાર ઉપજે ઉપજે ને ઉપજે એમ છે. ન ઉપજે તો એના વ્યવહારમાં ફેર છે એમ છે. કહેવાની જરૂર નથી કે જેના વ્યવહારમાં ફેર છે એના નિશ્ચયમાં કોઈ ઠેકાણું નથી. કલ્યાણક ને મંદિર થાય ત્યાં પધારતા હતા કે નહીં એનું મોદન હતું. વ્યવહારે તો વ્યવહાર મોદન હોય, પછી વ્યવહારમાં નિશ્ચયની ટાંગ અડાડે એ ખોટું છે. ભાવનગર નો તો એવો દાખલો છે 2025 ના બેસતા વર્ષે વિનંતી કરવા ગયા હતા અહીંથી આખું મંડળ કે નવી સાલમાં આપનો વિહાર થાય તો ભાવનગર થી શરૂઆત કરો. વિહાર લગભગ નક્કી થઈ ગયો હતો દિવાળી પહેલા. ભાવનગર નું ક્યાંય નામ નહોતું. સંધુભાઈ પાસે ખબર પડે વિનંતી કરી સાહેબ અહીંથી શરૂઆત કરો. હવે જે નક્કી થઈ ગયું છે પણ 2 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયે કેટલું વહેલું નીકળાય તો ત્યાંથી પછી જ્યાં જમીન હોય ત્યાં તો 18 માઇલ છે. નાવા જીવામાં કઈ તકલીફ નહીં. તો કે આ સાલમાં બિલકુલ ભાવનગર આવવાનો ભાવ નથી. આગ્રહ કરવો નહીં. એકદમ એટલે કોઈની હિંમત નહોતી પછી આગ્રહ કરે. પતિગી વાત આપણે જયંતિભાઈ જેવા જ રાત બોલીએ તો બોલવા ગયા કીધું નહીં આગ્રહ કરો ને આવ્યું કઈ નથી. ભાવ નથી. આખા વર્ષમાં 2025 ની સાલમાં ભાવનગર આવવાનો ભાવ નથી. નક્કી હતું એમ આપો આપ લેવાઈ ગયો મંદિરનો. બરોબર મંદિરનો પ્લોટ લેવાઈ ગયો ને ખાતમુહૂર્ત મુહૂર્તે નક્કી કરી નાખ્યું. અને દોડ્યા બધા કે સાહેબ ખાતમુહૂર્ત છે ભગવાનના અહીંથી વિહાર થયો. પહેલા વહેલા ભાવનગર પતાઈ રહ્યા. વિચાર કરો એટલી વાત છે કે અહીંયા ભગવાન વિરાજમાન થશે એટલે હવે એ કામની અંદર કઈ બીજો વિચાર કરવાનો રહેતો. આ તો બનેલો પ્રસંગ છે આપણા માટે. વ્યવહારે તો લોકોમાં એ વાત એમ કે છે કે જો નીતિ કરે ને એમ કે છે કે બહુ માયા કપટ વાળા હોય એને અંદરની વાત જુદી બહારની વાત જુદી. પણ આ જ્ઞાનીઓને આમ કેમ છે? આ દ્રષ્ટાંત જ્ઞાનીઓને લાગુ પડ્યું છે. દેખાડવાના જુદા ને ચાલવાના જુદા. હાથી વાળા ધર્મદાસી શુલકે સમ્યક જ્ઞાન દીપિકામાં લખ્યું છે દાખલા. એ પણ એનો અર્થ કે જ્ઞાનીનો જે વ્યવહાર છે એ એના રાગનો વિષય છે અને એની અંદર શુભ રાગનો પ્રકાર કેવો પડે છે એ વાત પ્રદર્શિત થાય છે. એ જ્ઞાનીને જે પોતાના જ વ્યવહારનો નિષેધ છે અને પોતાના જ રાગનો નિષેધ છે અને પોતાના સહજાત્મ સ્વરૂપ શુદ્ધાત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપનો જે પરમ આદર છે એ વાત બિલકુલ એનાથી ઉલટી છે એવી કોઈ કુદરતી પરિસ્થિતિ છે એટલે આ દ્રષ્ટાંત ત્યાં લાગુ પડ્યું છે. બરાબર લાગુ પાડ્યું છે ને પડ્યું છે. બાકી એની અંદર કોઈ માયાચારનો પ્રકાર નથી. બધે કઈ એક અર્થ ન થાય એટલે તો કહે છે કે લૌકિક અર્થમાં
કરવાની
શબ્દોના અર્થને ઉતારવા નહીં. તો શ્રીમદજીએ કહ્યું ને રાતે દસ વાગે કહું સુતા હતા, કેમ કઈ ફલાણા ભાઈ કઈ તરસ આવ્યા તો એ સત્સમાજ ઉપર છે, કોઈ નજીકના સગા હતા, નજીકના કે દૂરના પણ મૂળ સગા હતા, એટલે એને આવા જવાની છૂટ હોય, બીજા માણસ તો આજ્ઞા લઈને આવે, સગામાં પરિવારમાં થતા હોય એટલે તો આવ્યા. આસ્થા પણ હતી કે કઈક આ વિશિષ્ટ વ્યક્તિ છે, બીજી કઈ સમજણ નહોતી, કઈક જ્ઞાન એમની પાસે છે, બધા એમને જ્ઞાની જ્ઞાની તરીકે માને છે, ઓગે ઓગે એમને પણ જાણેલું, એટલે એમને પણ કાગળ લખેલો કે મને અવકાશ હું આવવાનો છું, આપનો લાભ લેવો છે મારે, આગળ પાછું નક્કી કરીને આવેલા આવેલા છે, પણ જિજ્ઞાસા બહુ નહીં, એટલું ઠીક પડે એટલું પૂછે, વળી એમને ટાઈમે નતા મજા આવે, એમને એમ થયું કે આ આવ્યા છે સમાજ ઉમર છે અને કાંઈ વાત કરતા નથી, બીજી વાતમાં તો એમને કાંઈ રસ નહીં, કોઈ બીજી આલતું ફાલતું વાત નીકળે એમાં શ્રીમદજીના રસ નહીં, રાત્રે એમને એમ કરતા દિવસ વાત મહિના રાતો હોવાનો ટાઈમ થયો, પૂતા પૂતા પૂછું કે આ આવ્યા છે પણ કાંઈ પોતાનો થોડા વિચારો આવ્યા છે, એટલે પૂછું કેમ કાંઈ તરસ તરસ લાગે છે, ઠીક લૌકિક અર્થમાં ઉતર્યું, આપણે તો 24,000 રૂપિયા હમણાં તરસ લાગવાનું કેમ પૂછે, પાણી પીવાનું કેમ પૂછે છે, તરત લૌકિક અર્થ કર્યો કે આપણે તો 24,000 રૂપિયા છે કે ઠીક ઠીક સુઈ જાઓ, કે એને એમ છે કે આ ભૂલી ગયા લાગે છે આપણે 24,000 રૂપિયા છે, એમ નથી ખરેખર, એમને એમ પૂછ્યું તો કઈ જિજ્ઞાસા છે તૃષા છે, તૃષાતુર ને પાણી પાયાની મહેનત કરજો, એવું લખ્યું છે શરૂઆતમાં મોક્ષ મારા માને, તૃષાતુર ને પાણી પાયાની મહેનત કરજો, એટલે કે જેને અંતર જિજ્ઞાસા હોય એને આ તત્વજ્ઞાન ની વાત કરજો, જ્યાં ત્યાં ફેંકા ફેંકી કરશો એને એની કિંમત ઘટાડશો નહીં, એમ કેમ અહીં તો કહેશે કે શ્રુત થી થયેલું જ્ઞાન પણ વધારાનું છે, શ્રુત પણ વધારાનું છે, એમની શ્રુત થી થયેલું જે જ્ઞાન એ નકામું છે, શ્રુત જ્ઞાનમાં શ્રુત તો નકામું છે પણ શ્રુતથી જે શ્રુતથી સૂત્રથી થયેલું જે જ્ઞાન સુશ્રુત જ્ઞાન તે પણ વધારાનું જ્ઞાન છે, એ જ્ઞાન પણ નકામું જ્ઞાન છે, આ શાસ્ત્ર જ્ઞાન નકામું છે એમ કહે છે, ઠીક ક્યાં લઈ જવા છે, એ શાસ્ત્ર જ્ઞાન તે અનંત વાત કરી, એની જો તે કિંમત આપી તો ખરાશ, તારે જ્યાં જીવું છે ત્યાં તારો જ્ઞાન નો ઉપયોગ જશે નહીં, એટલે કે તેમની અપેક્ષા શ્રુતથી થયેલું જ્ઞાન નકામું વધારાનું છે, એટલે કે તેમની અપેક્ષા ભાવકૃત જ્ઞાન ને નથી, જે અંતરનું ભાવકૃત જ્ઞાન છે, જે શુદ્ધાત્માનું જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે, એને શાસ્ત્ર જ્ઞાનની કોઈ અપેક્ષા નથી, જો એને શાસ્ત્ર જ્ઞાનની અપેક્ષા હોય તો 3 ઇંચ ને એવું ભાવકૃત જ્ઞાન ઉપજે નહીં, બરોબર, ક્યાં શાસ્ત્ર જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ ઉપરાંત પંચમ ગુણ સ્થાને બિરાજમાન હોય છે, એ તો કોઈ જે જળનો દેહ છે એ 3 ઇંચનો છે, અંદરમાં તો ચેતન આત્મા ભગવાન બિરાજે છે, 5મા ગુણ સ્થાને સરવાર સુધીના દેહની સ્થિતિ નથી, એકાવતારીની અહીંયા 5મા ગુણ સ્થાન વાળાની સ્થિતિ છે, 3 ઇંચની કોઈ શાસ્ત્ર જ્ઞાન એને નથી, શાસ્ત્ર જ્ઞાન નથી ને શાસ્ત્ર જ્ઞાનની એને અપેક્ષા પણ નથી, દરકાર પણ નથી, હોય તો ઠીક એ વાત નથી, ત્યાંથી એવા ભાવસ્વરૂપ જ્ઞાનથી આત્માને જાણે કે કેવળ જ્ઞાનથી આત્માને જાણે, પણ એ જાણવામાં એટલે કે અનુભવનમાં ફેર નથી, અહીંયા જાણવામાં એટલે અનુભવનમાં, જાણવામાં એટલે કેવળ જ્ઞાની અનંત ગુણ ધર્મોને સર્વભોગોથી જાણે, એક સમયના અનંત અવિભાગ પ્રતિછેદને જુદા જુદા જાણે એવું કાંઈ શ્રુત જ્ઞાની જાણતા નથી, નીચે છદ્મસ્ત જ્ઞાન નથી જાણતા આત્માના અનુભવમાં પણ. પણ જાણવામાં એટલે એ અનુભવનમાં લેવાનું છે કે જે અનુભવ છે અનુભવમાં શું છે કે જ્ઞાનનો પર્યાય મૂળ પોતાના સ્વરૂપને પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપને સિદ્ધ પદને હું આવો સિદ્ધ પદ રૂપ છું એમ જાણે છે. સિદ્ધ સમાન સદાપદ મેળો એમ જાણે છે. અને કેવળ જ્ઞાની શું જાણે છે કે સિદ્ધ સમાન સદાપદ મેળો. એના અનુભવમાં શું ફેર પડ્યો? બંને સિદ્ધ પદને જ અનુભવે છે, નિજ સિદ્ધ પદને જ અનુભવે છે. બંને અનુભવનમાં કોઈ ફેર નથી, શ્રદ્ધામાં ફેર નથી, અનુભવનમાં ફેર નથી.
બરોબર.
જે સ્થિરતામાં ફેર છે એ ગૌણ છે, એની મુખ્ય કરવાની વાત અહીંયા નથી એમ કીધું. કેમ કે એ તો સરખું થઈ જવાનું છે, એ તો થોડો કાળ બાકી છે તો થઈ જવાનું છે. અને એ રસ્તે છે એ પાછા, એ રસ્તે જ્ઞાની મોક્ષ પ્રત્યે મોક્ષ માર્ગમાં ધસમસતા આગળ વધી જ રહ્યા છે. પછી એનો વિકલ્પ શો એમ કે છે, તમે પૂરપાક ઝડપે તમારી ગાડી ચલાવી જ રહ્યા છો જ્યાં પહોંચવાની જરૂર છે ત્યાં.
બરોબર.
અને બરાબર પૂરી સહી સલામતીથી. પછી તમને શંકા પડતી નથી કે નિયમિત ચોક્કસ સમયે નિયત સમયે આપણે ત્યાં પહોંચી જવાશે, એ ગૌણ છે. એમ ગણીને બંનેને એક સ્થાનમાં રાખવામાં
આવેલા
છે. તુલ્ય છે, સરખા છે. તુલ્ય શબ્દ વાપર્યો છે, અનુભવમાં ફેર નથી. તુલ્ય છે એટલે સરખા છે. એવા ભાવસૃત જ્ઞાનથી આત્માને જાણે કે કેવળ જ્ઞાનથી આત્માને જાણે, બે વાત કીધી. બે આત્માને જાણે છે પણ એ જાણવામાં એટલે અનુભવનમાં કાંઈ ફેર નથી. બેને સરખો ભાવ છે અનુભવમાં, બંનેને
સરખો ભાવ,
સરખો ભાવ છે. પોતાના નિજ પદને બરાબર બંને અનુભવી રહ્યા છે. જ્ઞાનમાં કોઈ ફેર નથી, શ્રદ્ધાનમાં કોઈ ફેર નથી. મુખ્ય પાયાની વાત તો એ છે. માટે જ્ઞાનમાં શ્રુત ઉપાધિ ક્રત ભેદ નથી. માટે તે જ્ઞાનમાં જે શ્રુતનો ભેદ છે અથવા ઉપાધિનો ભેદ છે તે જ્ઞાનને નથી. ભલે ક્યારેક જ્ઞાનને શ્રુત જ્ઞાન કહો, એ અનુભવ જ્ઞાનને ક્યારેક તમે શ્રુત જ્ઞાન કહો, કેવળના એ અનુભવ જ્ઞાનને તમે કેવળ જ્ઞાન કહો, પણ એ તો બંને ઉપાધિ છે. મતિ શ્રુત અવધિ મનોપ્રિય અને કેવળ એ પાંચે ભેદ ઉપાધિના છે. એક માણસ બીએ થયો, બીજો બીકોમ થયો, બે ગ્રેજ્યુએટ છે, પણ એ બે ઉપાધિઓની વાત છે એમ કહેવું છે. જ્ઞાન ની પાંચે ભેદ છે ઉપાધિ છે. એની અંદર જે આત્માનું ભવન રૂપ જ્ઞાન છે તે જ્ઞાન છે. પાંચ સુજ્ઞાન ની અંદર જે અનુભવ જ્ઞાન છે એ જ્ઞાન છે. અને એ જ્ઞાન ની અંદર બધા સરખા છે. કોઈ એમાં નાના મોટા ઊંચા નીચા અમે જોતા તુલ્ય છે. એવો શબ્દ છે. એક વખત ચર્ચા ચાલી ચાલી મુંબઈમાં, તત્વજ્ઞાન નો પ્રચાર કરો પણ વ્યક્તિનો પ્રચાર ન કરો. મને સાંભળવા વાળા ભાઈ મને જે ઉપદેશ દેતા હોય વાત કરતા હતા, એટલે મેં કહ્યું કે ભાઈ વ્યક્તિ નથી પરમાત્મા છે. શું
પરમાત્મા છે?
જ્ઞાની તો કોઈ વ્યક્તિ નથી. જગતની વ્યક્તિઓ સાથે જો જ્ઞાનીને પણ વ્યક્તિ તરીકે તમે મૂળવો તો એ વાત તો ઉચિત લાગતી નથી. જ્ઞાની તો પરમાત્મા છે. હવે તમે એમ કહો પરમાત્માની પ્રસિદ્ધિ ન કરો તો એ કેટલું ઉચિત છે? ઠીક
કરો.
તો ન્યાય નો વિષય થઈ ગયો. શું કહે છે કે બધા સરખા છે, માટે શુદ્ધ જ્ઞાન ઘણું માટે તેમાં શ્રુત ઉપાધિ તરત ભેદ છે એમ નથી. માટે જે ભાવ શ્રુત જ્ઞાન ઘણું એમાં શ્રુતની ઉપાધિથી કરાયેલો ભેદ છે એમ ન જાણવું. ભાવ શ્રુત જ્ઞાનમાં એમ ન જાણવું, એમાં તો આત્માને જાણનારું જ્ઞાન છે અને કેવળ જ્ઞાનની તુલ્ય જ્ઞાન છે એમ જાણવું. ખબરમાં તો એમ કીધું છે કે એ શુદ્ધ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે, એ જ્ઞાનની સિદ્ધિ છે. કેવળ જ્ઞાન છે ને એ તો સિદ્ધિ છે, એ વૃદ્ધિ સિદ્ધિ છે જ્ઞાનની. આ લબ્ધિ પ્રગટ થાય છે ને પુણ્યના યુગમાં, પાણી છાંટે તો પથ્થર સોનું થાય. આ એવી લબ્ધિ પ્રગટ થઈ ગઈ છે કે એ ત્રણ લોકનો નાથ થઈ જશે, પ્રગટ પરમાત્મા થઈ જશે. એવી લબ્ધિ આયા સમ્યક દર્શન થતાં પ્રગટ થાય. આમની બહુ મોટી ચીજ છે એમ ગણીને સર્વત્ર શાસ્ત્રની વિષયની પ્રશંસા કરવામાં આવી છે, એનું અનુમોદન કરવામાં આવ્યું છે.
વચનામૃતમાંથી
359 નંબરના પ્રવચનમાંથી છે. સંયોગ દર્શન એટલે કે જેવું ને જેવું તત્વ છે તેની તેની પ્રતીતિ થયું તે સંયોગ દર્શન છે. નિરકલ સંયોગ દર્શનની વિષયમાં ગુરુદેવે કેટલા પરખેથી એની પરિભાષા કહી છે. વ્યવહારથી પણ અનેક પ્રકાર ને નિશ્ચયથી પણ એના અનેક પ્રકારના કથનો આવ્યા છે. પરિજ્ઞાન છે ને એ વિષયનું પોતાને પરિજ્ઞાન છે, ચારે પડખાનું જ્ઞાન છે. એટલે કેટલી મિત્રો આ તો નિર્વિકલ્પ પરિણમન છે. સમ્યક દર્શન એટલે નિર્વિકલ્પ પરિણમન છે. જ્યાં વિકલ્પનો અવકાશ નથી ત્યાં વાણીની તો શક્તિ શું, છતાં પણ એને કિંચિત જે કહ્યું છે એમાં પણ ઘણો વિસ્તાર કર્યો છે, એના કિંચિતમાં ઘણો વિસ્તાર કર્યો છે. આ એક ગુરુદેવશ્રીની વિશિષ્ટતા હતી,
સુખની લબ્ધિ હતી,
એવી વિશિષ્ટતા હતી કે આ વિષયને પણ એમણે એટલો બધો ખોલ્યો, એટલો બધો ખોલ્યો, એના ઉપાયને ખોલ્યો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની પદ્ધતિને ખોલ્યો, સમ્યક દર્શન પ્રાપ્ત થઈને એનું વર્ણન કરીને થયું, ઘણી વાતો કરી, હજારો ગમે વાત કરી છે. સમ્યક દર્શન એટલે કે જેવું ને જેવું તત્વ છે આત્મા, આત્મા જેવું આત્મતત્વ છે, જેવું આત્મતત્વ છે અને જેવું એ આત્મતત્વ છે તેની તેવી પ્રતીતિ થઈ, જેવી છે એવી જ એની પ્રતીતિ થઈ અને જેટલું માન છે એટલી એની પ્રતીતિ થઈ, તે સમ્યક દર્શન છે. અત્યારે તો જૈન સંપ્રદાયમાં સમ્યક દર્શનની વાત જ થી લોકો વાત છે, મૂળ વાત ખોવાઈ ગઈ અને પછી જે તે પ્રકારે સંપ્રદાયના લોકો ક્રિયાકાંડે ચડી ગયા, દિગંબર ને શ્વેતાંબર બધા કહેવાતા જઈને બધા ક્રિયાકાંડમાં મૂળ વસ્તુ જ્યાંથી શરૂઆત કરવી છે એ ચીજ ક્યાંય ન રહી, એવી પરિસ્થિતિ છે. મેં કહ્યું અહીંયા જ ભૂલો છો પણ પાયામાં ભૂલો છો, એવી વાત સ્પષ્ટ કરી કેમ કે પોતે પણ એ સંપ્રદાયમાંથી આવ્યા હતા, તે દીક્ષા લઈ લીધી ત્યાં સુધી આગળ વધી ગયા. એમને અજ્ઞાનમાં અજ્ઞાનમાં સ્થાનકવાસીની દીક્ષા લીધી ત્યાં સુધી આગળ વધી ગયા. જોયું અરે આ તો મોટી ગડબડ છે, લગભગ આ ભૂલ બધાને થાય છે, એટલે ત્યાંથી વાતને ઉપાડી. સમ્યક દર્શન છે એ પહેલામાં પહેલું કર્તવ્ય છે, અને પછી જ કોઈ આગળની વાત છે. એ સિવાય કોઈ આગળની વાત મુખ્ય કરે તો એ માર્ગને છોડીને ઉન્માર્ગે જવાની વાત છે. એ વાત એમને અંધેરોપ્તિકીને કહી છે. મૌખિક ક્રાંતિ ઊભી થઈ, ખળભળાટ થઈ ગયો બધા સંપ્રદાયમાં, તમારા લોકોમાં ખળભળાટ થઈ ગયો. માર્ગે ન હોય ત્યારે ઉન્માર્ગે હોય ત્યારે એનો આત્માર્થ તો હતો જ નથી. આત્માર્થ હતો નથી એટલે દુકાનદારી તો ચાલુ થયા વિના રહેતી નથી. તે જ્યાં તે જ્ઞાની નીકળે સત્યને સ્થાપે ત્યારે એની પેઢી ને પૈડા આવતા હોય એવું એને લાગે કરે, આપણી પેઢી ઉઠાડી મૂકશે આ બધા, આપણને આ આપણી બધી દુકાનદારી બંધ થઈ ગઈ છે. એટલે જેમ કોઈ દુકાનદાર ને દુકાન બંધ કરે ને છાતીના પાટિયા ભીસાય, એ સ્થિતિ સંપ્રદાય ચલાવનારાઓની થઈ જાય છે. એટલે દ્વેષનું કારણ પણ થઈ જાય છે. અને એ તો જ્યાં જ્યાં દુકાનદારી છે જ્ઞાની તો નિરપેક્ષ નિરાલમ છે, કોઈ જગતની એને અપેક્ષા નથી. આ તો કશું જ્ઞાનમાં શ્રુતની સૂત્રની જેને અપેક્ષા નથી એને બીજી શું અપેક્ષા હોય, કોઈ અપેક્ષા નથી. એટલે જેટલા સ્વાર્થી દુકાનદાર લોકો હોય છે બધા એને ધક્કો લાગે છે અને બધા વિરુદ્ધ પડે છે. જ્ઞાની ને એમ કે છે, ભાઈ તું તો પરમાત્મા છો ને, તું ક્યાં ભૂલો બાપા, તું તો ભગવાન છો ને, આ પરિણામ તો તને દુઃખદાયક છે. અમે તો અમારા અભેદ જ્ઞાનાનંદી ગઢમાં બેઠા છે, એમાં તારા વિરોધ ને અવિરોધ કાંઈ હાલે એવું નથી. પ્રશંસા કરે કોઈ તો અમારે સામે જોવાનું નથી, તો નિંદા કરે એની સામે જોવાનો ક્યાં પ્રશ્ન રહે છે. એટલે એ તો પોતાના માર્ગે જેમ જંગલમાં સિંહ નિષ્ફિકર થઈને ચાલ્યો જાય છે, પોતાના મોક્ષ માર્ગમાં એ આગળ વધી જાય છે. શાસ્ત્રમાં એવો ઉપદેશ, હે ભવ્ય શાર્દુલ, એમ કે શાર્દુલ એટલે સિંહ, ભવ્ય છો અને સિંહવૃત્તિ વાળો છો, શું આ બધી અપેક્ષા માંડી છે, આની અપેક્ષા નાની અપેક્ષા, આ હોય તો ઠીક ને, આ હોય તો ઠીક ને, આમ હોય તો ઠીક ને, તેમ હોય તો ઠીક, મોક્ષ માથા પણ બધું એમ કે છે. તારી સાધનામાં ચાલે લોકોમાં પણ એવા સુરવીર માણસો થાય છે, કોઈની અપેક્ષા વિના પોતાનું કામ કરે છે, એકલો જાણી રહે, કાંઈ કોઈ હાથ સુણી જો ના આવે તો એકલો જાણે રહે. વિરસના કાવ્ય આવે છે એમાં એવું બધું આવે છે. આ તો લોકોત્તર માર્ગ છે, લૌકિક માર્ગ થી પણ ઉચ્ચ કક્ષાનો માર્ગ છે. કહે છે કે સમ્યક દર્શન એટલે જીવવું અને જીવનું તત્વ છે. જીવવું એ મહાન તત્વ છે, અને જેટલી એની જીવડી એની સામર્થ શક્તિ છે તેવી તેની પ્રતીતિ થઈ, એટલી અઘરી જરાય નહીં એમાં, બરોબર કોઈ ફેર નહીં. સિદ્ધ પરમાત્માની પ્રતીતિમાં અને સમ્યક દર્શન દ્રષ્ટિ 3 ઇંચની પ્રતીતિમાં કોઈ ફેર નહીં. સમ્યક દર્શન છે, મહા અસ્તિત્વ રૂપ મોજૂદ ચીજ છે. શું કહે છે કે પોતાના અસ્તિત્વમાં અનંત ગુણની સમૃદ્ધિ થી સમૃદ્ધ હયાત ચીજ છે, મોજૂદ છે. જેમ કોઈની પાસે બેંક બેલેન્સ મોજૂદ હોય જ્યારે જરૂર પડે એટલા, જેટલા જરૂર પડે એટલા વાપરવાનો અધિકાર છે, એમાં આ મોજુદ ચીજ છે. આખા આનંદ ગુણથી ભરપૂર આખે આખો અખંડ સિદ્ધ પદ સમ્યક દ્રષ્ટિની પ્રતીતિમાં મોજુદ છે, હયાત છે. અને હયાત છે ત્યારે હયાત માને છે કે ગઈ અગિયાર હયાત છે ને હયાત માને છે?
હયાત છે,
એની હયાતી નથી કાંઈ, હયાતી છે બરાબર, એની હયાતી છે. મહા અસ્તિત્વ રૂપ મોજુદ ચીજ છે, તે અનંતકાળ ગયો અને અનંતા ભવ થયા છતાં એવી ને એવી જ તે ચીજ છે. મૂળ જે બોલ છે ને એમાં એક શબ્દ બહુ સારો છે, આ વિષયમાં 359 છે ને, ના તત્વ અનુપગા ગયો તો પણ તું તો એવું ને એવું છે, તને કોઈ ઓળખે કે ન ઓળખે, તું તો સદા એવું જ રહેવાનું છે. અનંતકાળથી આ જીવે પોતાના સ્વરૂપની ઓળખાણ ન કરી તો એના સ્વરૂપને શું ફેર પડ્યો? આવું જે મહાન તત્વ સમ્યક દ્રષ્ટિઓના હૃદય કમળના સિંહાસન ઉપર બિરાજમાન છે, નિરંતર બિરાજમાન છે, મહિમા કર્યા છે. આવું જે સહજ તત્વ, આ તો પ્રવચનમાંથી તારવેલું છે ને, પણ મૂળ બોલમાં મહિમા કર્યા છે, ભક્તિ કરી છે. આ નિશ્ચિત ભક્તિ શુદ્ધાત્માની ભક્તિ છે, એટલે પોતે એને ઉપલક્ષણથી એને ઉદ્દેશીને કહે છે કે તું તું કેવો છો કે તને કોઈ ઓળખે કે ન ઓળખે, તું તો એવો ને એવો જઈશ, એમાં સદા એવું ને એવું તું રહેવાનું છે. અને તું ક્યાં છે તારું સ્થાન? તો મુનિઓના અને સમ્યક દ્રષ્ટિઓના હૃદય કમળમાં બિરાજમાન, નિરંતર બિરાજમાન છે, ક્યારેય એના હૃદયમાંથી એ ઉતરતું નથી. આવું આ તત્વ છે. ફલાણી મહાસત્તા છે, ઝીંગણી મહાસત્તા છે, ને બે મહાસત્તા છે, ને હવે ત્રણ મહાસત્તા, એ બધી મહાસત્તા એને ઘેર. એમાં તો આજે આમ હોય ને કાલે કઈક હોય, એક વખત બ્રિટન છે એની મહાસત્તા ગણાતી છે, એનો સુરજ આથમતો નથી, આથમી ગયો, લયાળી ગયો, એનો આથમી ગયો. અહીંયા ચૈતન મહાસત્તા છે, એ ચૈતન સત્તાનો ચૈતન સૂર્ય ક્યારે આથમતો અનાદિ અનંત, ઓલા તો 200-500 હજાર વર્ષે ઠેકાણે પડી જાય, આને તો કોઈ કાળનું માપ નથી, એવું ચૈતન સૂર્ય નિત્ય ઉદિત છે. મહાપોતાની મહાન અસ્તિત્વને મોજુદપણે હયાતપણે કાયમ રાખે છે, કે જેમાં કોઈ ફરની ઘાલમેલ થઈ શકતી નથી, કોઈનો હસ્તક્ષેપ નથી, કોઈની ગડબડ નથી, પોતાની મસ્તીમાં મસ્ત છે, આત્મા પોતાની મસ્તીમાં મસ્ત છે, એવું તત્વ છે. વિષયમાં
જય પરમ કૃપાલ શ્રી કાંતિ દેવ, જય સનાતન નિગમ્બાચર.